તારીખ 30/6/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 962 963 અને 964 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 575
તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યક દર્શનમ એવું સિદ્ધાંત સૂત્ર છે. તત્વાર્થ શ્રદ્ધાન એટલે શું એના ઉપર 962 અને 963 બંને બોલમાં તત્વાર્થ શ્રદ્ધાનનું સ્પષ્ટીકરણ છે. વર્તમાન પૂરતી તે સત છે. સત એટલે હોવા રૂપે દ્રવ્ય અને ગુણ એ તો ત્રિકાળ હોવા રૂપે છે. એ ત્રિકાળ સત છે. પર્યાય છે તે એક સમયની સત્ય. એ ત્રિકાળ નથી પણ વર્તમાન પૂરતી તે સત્ય. પર્યાયને સત ન માને તેને અર્થની શ્રદ્ધા નથી. એ ક્ષણિક છે અને એક સમય પૂરતી પર્યાય છે તો એમાં એને સત શું માનવું? એ તો એક બીજા સમયમાં અસત થાય છે તો એને સત શું કહેવું? તો એને એમ કહે છે કે એક પર્યાયની એક સમયની પર્યાય છે તેને સત ન માને તો એને અર્થની શ્રદ્ધા નથી. અર્થ એટલે એનો ભાવ. પર્યાય વસ્તુનો ભાવ છે. પર્યાય વસ્તુની હાલત છે. અને પર્યાય વસ્તુની હાલત છે એમાં જીવ પદાર્થ ને તો એમાં જ એના પદાર્થની હાલતનો પર્યાયમાં જ ભોગવતો છે. હાલતમાં જ ભોગવતો છે. સુખ દુઃખ છે એ સેવા છે કે એક સમયની પર્યાયમાં છે તો એને પણ યથાસ્થાનમાં માનવી જોઈએ, સ્વીકારવી જોઈએ. વસ્તુ શું અને તેનો ભાવ શું એ બંનેને જાણ્યા વિના સાચું તત્વાર્થ પ્રધાન થાય નહીં. સાચું તત્વાર્થ પ્રધાન થાય નહીં તો એને સમ્યક દર્શન અને ધર્મકરણ થાય નહીં એમ એમ આવી જાય છે. કેમ કે તત્વાર્થ પ્રધાનમ સમ્યક દર્શનમ ઉમા સ્વામીનું આ સૂત્ર છે. મોક્ષાસ્ત્ર તત્વાર્થ આ સૂત્ર પહેલા અધિકારમાં આ બધા સૂત્રો છે. પણ ત્યાં પર્યાય છે એ અભૂતાર્થ છે એટલે ત્રિકાળી સ્વરૂપે નથી. એને ગૌણ કરીને અસત્યાર્થ કહે છે. એનો અભાવ કહીને કે અભાવ કરીને અસત્યાર્થ નથી કરી. એમ છે કે નહીં પ્રવચન કરી દે. અહીંયા તો શું કહેવું છે કે એનો આશ્રય છે. ત્યાં તો 11મી ગાથામાં તો આશ્રય એનો છે એમ કહેવાય છે. પણ કોને કોણ આશ્રય કરે છે? આશ્રય કરનાર કોઈ ભાવ છે કે નહીં? તો એ ભાવ છે એનું અસ્તિત્વ સ્વીકારવું છે કે નહીં એટલી વાત. એનો આશ્રય કરાવતા નથી પણ જાણવા માટે એનું અસ્તિત્વ જાણવું જોઈએ. અને જેવું એનું અસ્તિત્વ હોય તેવું જાણવું જોઈએ. મલિન હોય તો મલિન, કેમ કે એમાં બે ભેદ પડે છે. ત્રિકાળમાં શુદ્ધ અને અશુદ્ધના ભેદ નથી. પણ અવસ્થામાં તો અવસ્થા અશુદ્ધ પણ છે, દોષિત પણ છે અને નિર્દોષ પણ થાય છે. એવા બે રૂપે હોવાથી એના બંને રૂપ જાણવા તો શું પછી તો કઈ વાત રહેતી નથી. જો પર્યાયમાં પર્યાયનું અસ્તિત્વ અને એમાં રહેલા ગુણદોષનું પ્રકરણ જ ન હોય તો પછી કયા શાસ્ત્ર વિસ્તારનો પ્રશ્ન રહેતો નથી, બોધ આપવાનો પ્રશ્ન રહેતો નથી, ઉદ્દેશનો પ્રશ્ન રહેતો નથી. આ તો આ બધું ખબર નહીં, અર્થ વગર નું નકામું થઈ જાય છે. એટલે પર્યાય ને પર્યાય ના સ્થાન માં જાણવી જોઈએ, જેવી છે તેવી જાણવી જોઈએ. એ પ્રશ્ન એ થાય એમ છે કે આ તત્વાર્થ ની આવી વાત લાંબી ચોડી ઠીક છે, બુદ્ધિ હોય તો એમાં માથું મારે, પણ એવું ન સમજાતું હોય, એને સંયમ દર્શન ને ધર્મ ન થાય, અથવા એક્સપિરિયન્સ કે જેને એટલો લાંબો ક્ષોક્ષમ નથી, એટલો મોટો એટલો વધારે ક્ષોક્ષમ નથી કે આવું તત્વાર્થનું જ્ઞાન કરે, તો અહીંયા કહે છે કે એનો ભાવ તો એને ભાષે જ છે. પર્યાયનો પર્યાય ભાવ ભાષે છે, પર્યાયમાં અશુદ્ધતા હોય તો અશુદ્ધતા જણાય છે, શુદ્ધતા હોય એ શુદ્ધતા રૂપે જણાય છે. બસ આ તત્વાર્થનું પ્રદાન થઈ ગયું, તત્વ અને અર્થ બંને એમાં આવી ગયા. ભાવને ભાષા ભલે એની ભાવની ના આવડે, પણ ભાવ સમજાય તો એ મહત્વની વાત એ છે. ભાષાથી પણ ભાવ જ સમજવાનો છે. હવે ભાષા વિના કોઈને ભાવ સમજાવ્યો તો પ્રયોજનની સિદ્ધિ થઈ ગઈ, ત્યાં ભાષાની આવશ્યકતા નથી કે ભણતરની આવશ્યકતા નથી. વસ્તુ શું અને તેનો ભાવ શું તે બંનેને જાણ્યા વિના સાચું તત્વાર્થ પ્રદાન થાય નહીં. એક એક સમયની પર્યાય છે, બીજા ગુણમાં જરા વિસ્તાર છે, એના ઉપર ખુલાસા થાય. એક એક સમયની પર્યાય છે, તેનો મલિન ભાવ છે કે નિર્મળ ભાવ છે તે પણ જાણવું જોઈએ. મલિનને મલિન ન જાણે ને નિર્મળ ને નિર્મળ ન જાણે, અથવા બંને સાપેક્ષ હોવાથી, શુદ્ધતા અને અશુદ્ધતા બંને સાપેક્ષ હોવાથી એકનું જ્ઞાન થાય ને બીજાનું જ્ઞાન ન થાય એવું બનતું નથી. બંનેનું જ્ઞાન સાથે જ થાય છે. એટલે મલિન ભાવ અને નિર્મળ ભાવ છે તે પણ જાણવું જોઈએ. આ સ્રવ તે તત્વ છે અને તે મલિન ભાવ છે, સમર છે તે નિર્મળ ભાવ છે, એમ જાણવું જોઈએ. આશ્રમમાં પછી પિતા ભેદમાં પુણ્ય ને પાપ બંને આવી જાય છે. મલિન ભાવને મલિન જાણવો જોઈએ, નિર્મળ ભાવને નિર્મળ ભાવ જાણવો જોઈએ. એ રીતે નવે તત્વનું સ્રદાન આવી જાય છે. પર્યાયમાં કેમ કે દ્રવ્ય તો જીવ અને અજીવ બે જ છે, નવે તત્વમાં જીવ અને અજીવ એ બે દ્રવ છે ને બાકીના સાત છે એના પર્યાયો છે. જીવના અને અજીવના બંનેના એ પર્યાયો છે. દ્રવ પાપ, દ્રવ કર્મ, દ્રવ બંધ એ કર્મનો બંધ, દ્રવ આશ્રવ કર્મનો આશ્રવ, દ્રવ સંવર કર્મ કર્મનો સંવર, એ જળ પરમાણુના કર્મ પરમાણુના પર્યાયો છે. અને ભાવ છે, જીવ ભાવ છે તે જીવના પર્યાયો છે. બંનેમાં સદ્રષ્ટા જોઈને નામ એક જ આપવામાં આવ્યા છે, પણ તે બંને દ્રવ્યના બંને પર્યાયો છે કે જેને પરસ્પર મેળ છે અને એને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કહેવામાં આવે છે, કર્તા કર્મ સંબંધથી નહીં. દ્રવ કર્મ કર્તા અને ભાવ કર્મ કાર્ય એમ નહીં, ભાવ કર્મ કરતા અને દ્રવ્ય કર્મ બંધ કાર્ય એમ પણ નહીં. બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ તેના ભાવ જાણવા જોઈએ. એ જ પ્રમાણે આગળ 963 કે જીવ અર્થ છે ને જ્ઞાયક પણ તેનો ભાવ છે. હવે એક એક તત્વ લે છે. પેલા જીવથી નવ તત્વો શરૂ થાય છે ને, જીવ અને અજીવ. પછી કે જીવ તત્વ છે અને જ્ઞાયક પણ તેનો ભાવ છે. અહીંયા શું કહે છે કે જીવ તત્વ એટલે કોક જીવ તત્વ છે એમ અહીંયા લેવું નથી. પોતે જીવ તત્વ છે અને જ્ઞાયક સ્વભાવ તેનો ભાવ છે, તો એને તત્વાર્થમાં જીવ તત્વના જીવ તત્વાર્થની શ્રદ્ધા છે કે જીવ તત્વ એના જ્ઞાયક ભાવે એને જણાવ્યો તો એને જીવ તત્વનું તત્વાર્થ પ્રદાન છે. જેમકે તત્વા પ્રધાન રહેતો જો જીવ નાયક ભાવે જણાય તો તે જીવ નું તત્વાર્થ પ્રધાન છે. જો જીવ નાયક ભાવે ન જણાય તો હું તો જીવ છું પણ હું તો માણસ છું, કેવો છું? હું જીવ છું પણ હું તો માણસ છું, બીજા જીવ છે પણ બીજા પુરિયન છે. આ દો ચતુ પક્ષી જણાય છે કે પછી બીજા જીવ છે પણ એ બધા પુરિયન છે. હું જીવ છું, માણસ છું, તો એમાં તત્વાર્થની ભૂલ છે. જીવ તત્વાર્થની ભૂલ છે, જીવ નાયક ભાવે છે. આમ જણાવું છું, નાયક ભાવ એટલે નાયક ભાવ, સાકર એટલે સાકર એટલે સાકર, જીવ એટલે જીવ, તત્વ તરીકે જીવ તત્વ, અર્થ તરીકે નાયક ભાવ. બસ આમાં એને આખા જીવ પદાર્થનું ભાવ ભાષણ આવી ગયું જોઈએ. શબ્દ તે શબ્દ છે, કોઈ પણ શબ્દ એટલે શબ્દ એટલે શું કહે, એનો અર્થ કરો. જ્ઞાયક જાણ જાણે તે, જાણવાનું કાર્ય કરે તે, જાણવાના કાર્યનું સામર્થ્ય જેનામાં છે તે જ્ઞાયક. આ શબ્દ ઉપરથી અર્થ ભાષે, અને અર્થ ભાષે ત્યારે એને એ પદાર્થ પોતાના સ્વ પદાર્થ સંબંધીનું જ્ઞાન રસ ઉપજવો જોઈએ. શબ્દ છે એ અનુભવ પ્રકાશમાં આવશે. આપણે એ વિશેષતા આવશે કે શબ્દથી અર્થ ભાષે છે, પણ અર્થથી જ્ઞાનની ઉત્પત્તિ થવી જોઈએ. એ સાધક સાધ્યના ભૂમિકા છે કે શબ્દ અર્થનો સાધક છે અને અર્થ જ્ઞાન રસનો સાધક છે. જો શબ્દના અર્થથી જ્ઞાનનો રસ ન ઉપજે તો એને શબ્દનો અર્થ આવડ્યો નથી. પંડિતોને શબ્દના અર્થ આવડે છે, પણ જે જ્ઞાની નથી એને જ્ઞાન રસ ઉપજતો નથી. આ જ્ઞાની એને પંડિતમાં ફેર આપલો છે. જ્ઞાની શબ્દના અર્થને જાણે, પંડિત પણ શબ્દના અર્થને જાણે. જ્ઞાનીને અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. જ્યારે પંડિતને અર્થ આવડે છે ને પછી આગળ કાંઈ હાલતું નથી, અર્થથી અટકી જાય છે. આનો અર્થ આપ છે પછી અટકી જાય છે. એવું અટકી જાય છે કે એ અર્થનો કોઈ બીજો અર્થ કરે તો તકરાર કરે, નહીં આનો આમ જ અર્થ થાય, બીજી રીતે એનો અર્થ થાય. લાવો તમે શબ્દકોષ, કોઈ પણ શબ્દકોષ લાવવાનો એનો અર્થ કરો. ભાઈ શબ્દકોષની વાત એક બાજુ રાખ અને જ્ઞાનકોષને સંભાળ. અહીંયા તો એ વાત છે, જ્ઞાન તો જ્ઞાનકોષની સંભાળે છે. કોષ એટલે ભંડાર, શબ્દ ભંડાર કે જ્ઞાન ભંડાર, એની જરૂર છે તારે. શબ્દ ભંડારની જરૂર છે, શબ્દ ભંડારનો આધાર લેવો છે કે જ્ઞાન ભંડારનો આધાર લેવો છે?
જ્ઞાન ભંડાર
આપણી વાત એવા એવા શબ્દ પ્રયોગ થયા છે જ્ઞાનીએ, કે એકલા પંડિત હોય, ખાલી ખોતરા ખાંડતા હોય, ખોતરા ખાંડે છે એમ કહેવાય. માલ નથી, જ્ઞાનનો માલ નથી, એમ પાસે ચોખા નથી, તો એ તકરાર જ કરે. અહીંયા આમ કહેવાય જ નહીં, આમ આમ બોલાય જ નહીં, આવી વાક્ય રચના હોય જ નહીં, આ બધું આમ ખોટું છે, આમ આવી ભૂલ છે, આમ ખરાબું છે. પછી ભાઈ શું હવે એમને રખડવા મારી જઈશ, તારો ખતો લાગે હું. બહુ સારો વિષય, નાનો ગ્રંથ છે પણ કેટલી વાતો એમાં એવી વાત કઈ ઝડપી નથી. અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધક છે, એમાં મળે ત્યાં બીજી વાંચી નથી. કેવું સરસ, કેટલીક વાતો તો બહુ પોતાના અનુભવનો વિષય છે. શું કહે છે અહીંયા કે જીવ અર્થ છે અને જ્ઞાયક પણ તેનો ભાવ છે. તો જીવ કહેતા જીવનો અર્થ જણાય કે જે ચૈતન્ય પ્રાણથી જીવે છે તે જીવ. જીવનો અર્થ શું? બસ પ્રાણ થી જીવે છે કે જીવ એમ નહીં? છ ઇન્દ્રિય, મન, સંબળ, કાય બળ ને સાસો સારો, આવું છે. આ દસ પ્રાણ થી જે જીવે છે તે જીવ એમ થયું કે નહીં? કે નહીં, એ જીવ નહીં, એ બધા અજીવ છે. એ દસ પ્રાણ છે તે અજીવ છે, મન વચન કાય અજીવ છે, શ્વાસો શ્વાસ અજીવ છે, હવાની પ્રક્રિયા છે. શ્વાસો શ્વાસ છે જીવની ક્રિયા નથી, કાર્બન ઓક્સિજન ને આ બધા ક્રિયા થાય છે. તો એના રેસ્પિરેશન નો રેટ જોવે છે કે નહીં? ડાક્ટર રેસ્પિરેશન કેટલું થાય તો એ તો એના પ્રમાણ જોવે છે કે નોર્મલ છે કે એબનોર્મલ છે. એ છૂટા પડે છે, આવું છૂટવું પડે, શ્વાસો શ્વાસ થી છૂટવો પડે, તો પણ જીવ મળતો શાશ્વત પ્રાણ છે. જીવ ના પ્રાણ છે શાશ્વત છે. એ ચૈતન પ્રાણ થી જીવનારો જીવ છે. જ્ઞાન અને દર્શન એના પ્રાણ છે. ચિત્તી શક્તિ એને કહી છે. જ્ઞાન દર્શન થી એ ચૈતન્ય શક્તિ થી સદા જીવનારો છે. અનાદિ અનંત રહેનારો છે, જીવનારો છે, તે જીવ છે. તે જીવનો એવો અર્થ ભાષે કે જે સદા જીવે તે જીવ, તે સદાય જીવે એમાં એને એનો જ્ઞાયક ભાવ પણ જો ભાસે તો એને એનો પોતાનો સ્વરસ, આત્મરસ, ચૈતન્ય રસ સાથે સાથે ઉપજે. આત્મહારવા હોવું જોઈએ. આ બધી સંધિ છે, એક વાતની છે, બુદ્ધિ સુધી છે. ત્યારે એને તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ એમ કહેવામાં આવે. આ તત્વાર્થ શ્રદ્ધા છે. બાકી અર્થ કરી જાવ, ભાવાર્થ કરી જાવ, પણ જ્ઞાન રસ વગર નું તો બધું નકામું. ડોક્ટર ની ડિગ્રી ડોક્ટર ની પાસે, વેપારી ની ડિગ્રી વેપારી પાસે, દરેક પોતપોતાના શીખેલા વ્યવસાયની અંદર નિપુણ હોય છે. પણ આ એ બધા લૌકિક વિષયો છે, આ અલૌકિક વિષય છે. ઉપાધિ એ તે તે પ્રકારની ઉપાધિને ધારણ કરે છે. ઉપાધિ જેટલા ટાઈટલ લગાડે એ બધી ઉપાધિ છે. આત્મા નિરુપાધિ સ્વભાવ છે. આખી જુદી જ વાત છે. એને ઉપાધિ લગાડવાની જરૂર નથી. નિરુપાધિક ને ઉપાધિ કરાવવાની જરૂર નથી. ઉપાધિમાં જીવ દુઃખી છે. નિરુપાધિ એ સુખી છે અને ઉપાધિ એ દુઃખી છે. દુઃખી થવું હોય તો ઉપાધિ કરવી. આ તો ઉપાધિ રહિત થવા એવો ઉપાય છે. એવો ઉપાય છે જીવને ઉપાધિ રહીત કરે એવો આ માર્ગ છે, ઉપાય છે. કોઈ પણ સંજોગોમાં બીજા બધી પ્રશ્નો પતી જાય, સંજોગોના અનુકૂળતાઓ થઈ જાય તો ઉપાધિ મટે કે નહીં? પણ દરેક સ્તરના લોકો જીવે છે કે નહીં? જે મહિને 200-500 કમાય છે એ જીવે છે, 2-5 હજાર કમાય છે એ જીવે છે, અને 2-5 લાખ કમાય છે, 2-5 કરોડ કમાય છે એ બધા. પેલા 2-5 લાખ વાળા જીવે છે અને 200-500 વાળા મરે છે એવું કઈ છે? એ જીવે છે ને એ જીવે છે પોતપોતાની રીતે. સૌ કહેવાય ગયા છે. જો કહેવાય નહીં તો દુઃખ નો કઈ તારે ને આવે શું થાય? આકુલતા થાય બીજાનું જોઈ જોઈને એને આકુલતા થાય. અને આકુલતા થવાથી કાંઈ એને વળતું તો નથી, દુઃખી થાય. એટલે એને કોઈને કોઈ રીતે કૃત્રિમપણે પણ મનની શાંતિ રાખે છૂટકો છે. અહીંયા કૃત્રિમપણે મનની શાંતિ નથી રખાવી, પણ સ્વાભાવિકપણે આત્મ શાંતિ ઉત્પન્ન કરાવવાનો આ માર્ગ છે. આમ તો કૃત્રિમ શાંતિ તો રાખે છે. સ્વભાવ શું છે? એક માણસ હોય એના સ્ત્રી સંબંધી કુટુંબ પરિવાર સભામાં આર્થિક રીતે સગવડ સાધન સગવડની રીતે વધુ પ્રમાણમાં વિશાળ પ્રમાણમાં સાધન સગવડ વાળા સંયોગો હોય જ છે. પછી કોઈને કુટુંબી હોય, કોઈને ભાવ હોય, કોઈને કાંઈ હોય, કોઈને કાંઈ હોય, પણ હોય છે. રોજે એના સામે જઈને દુઃખી થાય તો એને છે ને મારે નથી એમ દુઃખી થાય તો કોઈથી કાંઈ મળી જાય એને, મળી તો ન જાય પણ એને દુઃખ એમને દીધા કરે. તો એ કોઈને કોઈ રીતે એને એનું મન વાળો છે કે નથી વાળતો કે એમને ઉપાધિત કર્યા કરે છે. માણસ પકડે છે એના બદલે અહિયાં ઉપાધિ વિનાની આત્મિક શાંતિ ઉત્પન્ન થાય એ વાત અહિયાં સમજવાની છે. કહે છે કે જ્ઞાયત્વનું છે એ જ્ઞાન રસ છે, એ શાંત રસ છે અને નિરુપાધિક રસ છે. નિરુપાધિ આ નિરુપાધિક ઉપાધિ વિનાનું જે આત્મસ્વભાવ છે અને આત્મસ્વરૂપ છે એમાં પોતાપણું સ્થાપીને શ્રદ્ધાએ અને જ્ઞાને કરીને એમાં પોતાપણું સ્થાપીને નિરુપાધિક થવાનો અહીંયા પ્રકાર છે. છોકરા મિત્રો હતા, નદીમાં નાળા પીડ્યા ત્યારે એક બાપણ વાળો હતો, એને કીધું ભાઈ આપણે નાવા તો પડીએ છીએ પણ એ ધ્યાન રાખો, પેલા આપણે ગણી ગયો કેટલા છીએ અને નાઈને ઘરે જાય ત્યારે પણ આપણે ગણી લીધું. કોઈ આમાં ડૂબી ગયો હોય ને તળિયે વીરી ગયો હોય, નદીમાં તણાઈ ગયો હોય, ભૂસવર પડે, આપણે બધાને સંભાળી લીધું જોઈએ, ગણી લેવાના આવ્યા પછી. પછી ઘરે જવું નિકર કોઈ પૂછે કે ભાઈ મારો દીકરો નથી મળતો, જવાબ હું દઈશું એના મા બાપને. એક શેરીમાં રહેતા હોય એક જણ ઓછો થાય તો એના મા બાપ તમને બધા હારે ના લાગ્યા હતા, મારો દીકરો ક્યાં ગયો, હું જવાબ દઈશું. પહેલા આના ચોકસાઈ કરી લે પછી ઘરે જાવ. પોતાની જાતને કોઈ ન ગણે, દસ જણા હતા નવ ગણે, હું જાણા નથી કોઈ ડૂબી ગયો માંડું રોવા, ક્યાં ગયો તો દસમો, કે દસમો ક્યાં ગયો સમજો, પોતાને ભૂલો તો આવી દશા છે. ભૂલ છે બીજું કઈ નથી, જે મિથ્યા છે ભૂલ છે. પોતાની નાસ્તિ કરે એવો નાસ્તિક ભાવ તે મિથ્યાત્વનો ભાવ છે. જીવ નાયક સ્વભાવ ભાવ કે હું એવી પોતાની સ્વીકાર હસ્તીને હૈયાતી નથી સ્વીકારતો, પણ હું કુંજ વાળો, હું પાપ વાળો, હું શરીર વાળો, હું રાગ વાળો, હું કુટુંબ વાળો, હું પૈસા વાળો, હું ઊંચો, હું ઊંચો દેહ વાળો, ફલાણો ફલાણો, હજારો ગમે માન્યતાના થર, ખોટી જૂઠી માન્યતાના થરના થર ખડકી દીધા, એમાં પોતે મૂળ નાયક સ્વરૂપે છે, નિરૂપાધિક સ્વરૂપે ખોવાઈ ગયો. ખોવાઈ ગયો એટલે માંડો રોવા ગયો, મને આમ દુઃખ થાય છે, હું આમ દુઃખી થાઉં છું, મને આમ દુઃખ થાય છે, હું આમ દુઃખી થાઉં. વાતમાં કાંઈ માલ નથી, સુખનો ભંડાર અંદર માં ભર્યો છે, પણ જીવ સામું જોતો તેનો ભાવ છે, એમાં અનંત સુખ સ્વભાવ પણ તેનો ભાવ છે એમ એમાં આવી જાય છે. એક સરખો છે, ક્યાંય એમાં મીન અધિક ઓછા વધતા પણ વધગત પણ થતું નથી. એવો જીવનો મૂળ સુખ અને જ્ઞાન વગેરે સ્વભાવ છે એ પણ શાશ્વત છે. એટલે એની જે ગુણની મૂડી છે, સ્વભાવની મૂડી છે, એ અચળ સંપત્તિ છે. આ માણસ મકાન બાંધો તો અચળ સંપત્તિ, દાગીના પૈસા છે એ ચળ સંપત્તિ છે, એ કોઈ લૂંટી જાય પણ મકાન કોઈ લૂંટીને જાય
નહીં.
ચાલો આ ફલાણા નું મકાન દોરડો બાંધીને ઉપાડી જાય, એ અચળ સંપત્તિ છે. છતાં એ સંપત્તિ 100-200 વર્ષે ગમે એવો પાયો નાખ્યો હોય, ચાંદી ને પાયે મકાન બાંધ્યું હોય, 100-200-500 વર્ષે ખંડેર. આ આત્માની સંપત્તિ અનંતકાળ અનંતકાળ સુધી એવી એવી અચળ રહે, એમાં કઈ ઘસારો જોઈ શકે. એવી જ રીતે અજીવ તે અર્થ છે, અજીવ તે અર્થ છે એટલે વસ્તુ છે, અને અચેતન પણ જળ પણ તેનો ભાવ છે. જેમ જીવનો જ્ઞાયક ભાવ અનંત છે, અનંત સામર્થ્ય સ્વરૂપ છે, એમ અજીવનો અચેતન જળ ભાવ પણ અનંત સામર્થ્ય વાળો છે. તેની જડતા પણ અનંતી છે. એક પરમાણુની જડતામાં કોઈ સચેતન પણ લાવી શકે નહીં. કેટલી શક્તિ છે કે એક પરમાણુની જડતામાં કોઈ સચેતન પણ લાવી શકે નહીં. દાદા પરમાણુની શક્તિ વધારે કે ઓછા પરમાણુની શક્તિ વધારે છે? એક પરમાણુની શક્તિ એટોમિક એનર્જી તો એના ઉપરથી શોધ થઈ છે, પણ આમે ખબર પડે ઓલા નટની અંદર કાપ બાજી જાય છે ને, કાપ નટ બોલ્ટની અંદર, નટની અંદર કાપ બાજી જાય છે ને આટાની અંદર. હવે એને ફેરવે તો નટની જે બહારની હાશ હોય એ ઘસાઈ જાય, પણ કાકી ન કરે. અંદર જે જામ થઈ ગયેલો કાપ છે એ એવો જામ થયો હોય કે કા તાનું ઘસાય ને કા નટ ઘસાય ઉપરથી, પણ અંદરથી નચક આપે નહીં. એ પરમાણુ થોડા છે, આ પરમાણુ જાજા છે, કરી શક્તિ વધારે. એવી બાજી ગઈ હોય એની ટીકા જળ થઈ ગઈ હોય કે આખી નટ ઘસાઈ જાય પણ ખરે નહીં. પછી એની ટેકનિક બીજી જ ના આવે છે, એને કલી નરમ કાઢે પછી ખરે કોની શક્તિ વધારે? એક પરમાણુની શક્તિ અનંત, એક પરમાણુ. આ તો અનંતા પરમાણુ દેખાય છે, એ તો જથ્થાના જે દેખાય છે એ તો અનંત પરમાણુનો સંઘ છે, જથ્થો છે. પણ એક એક પરમાણુની શક્તિ અનંત છે. તે અચેતનપણું અને જડપણું છે તે તેનો ભાવ છે, તે તેનો સ્વભાવ છે, અને તે પણ અનંત છે, તે પણ અનંત છે. સંવર નિદ્રા તે અર્થ છે, અને વિતરાગતા તેનો ભાવ છે. સંવર નિદ્રા છે એ અર્થ છે, અને સંવર નિદ્રાનો ભાવ શું કે વિતરાગતા એનો ભાવ છે. પૂર્ણ કરે તો મેં સંવર કર્યો, ભૂમિના પરિણામ થાય અથવા શરીરની કોઈ ક્રિયા કરે આ સંવર કરે છે કે નહીં? સંપ્રદાયની ક્રિયામાં સંવર આવે છે, સંવર કરવો, સંવર કરવો એટલે આમ કરવું, આમ કરવું, આમ એ સંવર છે? એ સંવર નથી. પુણ્યના ભાવ, દ્રવ પુણ્યને ભાવ પુણ્ય, એ બે પ્રકારના પરિણામ જળ અને ચેતનમાં થાય અને એને સંવર માને તો એ તત્વાર્થની ભૂલ છે. તત્વાર્થની ભૂલ છે, ત્યાં સમ્યક દર્શન નથી ને ત્યાં ધર્મની ભૂલ છે. આમ છે, આ તો સંવર તો ધર્મ ધર્મના ક્ષેત્રમાં અને ધર્મના કાર્યમાં જ આવે છે, બીજું આવતો નથી. કે આથી વાત ભૂલાઈ ગઈ છે, સાપ ગયા ને લીસોટા ગયા. આવું શું છે? નવ તત્વ જળ ચેતનમાં ઉતારવામાં આવે છે. દ્રવ પરમાણુ બંધાર છે જીવના ક્ષેત્રે, તો તે દ્રવ બંધ. જીવનો ભાવ પર પદાર્થમાં પ્રતિબદ્ધ થાય છે, રોકાય છે, તે ભાવ બંધ. જીવના પરિણામમાં વિતરાગતાથી તે સંવર ભાવ. દ્રવ પરમાણુ આવતા બંધાતા અટકી ગયા તે દ્રવ સંવર. કર્મ પરમાણુ કર્મ દ્રવ, એમ દ્રવ્ય ને ભાવે એમ બે બંને માં એ વાત ઉતરે છે. આમ તેમની ગાથા છે સમય સાર. એક વાર તો સમય સાર પોતાની મેળે વાંચીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ન સમજાય તો ગુરુદેવના પ્રવચનો હવે તો વચનો 10 ભાગ તો 9 ભાગ તો પ્રસિદ્ધ થઈ ગયા છે. સર્વ શુદ્ધ જ્ઞાન અધિકાર ત્યાં સુધીના તો પ્રસિદ્ધ વાત. સંવર નિર્જરાતે અર્થ છે આ જીવ ભાવ જીવના પરિણામ ની વાત ચાલે. જીવના પરિણામમાં જે સંવર અને નિર્જરા થાય છે તે અર્થ છે અને વિતરાકતા તેનો ભાવ છે. એને તત્વાર્થ સિદ્ધાંત કહેવામાં આવે છે. તત્વ એટલે અર્થ એમ, તત્વ એટલે એ વસ્તુ પદાર્થ. પછી બુદ્ધ ગુણ ને પર્યાય ત્રણેય પદાર્થ કહેવામાં આવે છે. અર્થ એટલે એનો ભાવ. તત્વ એટલે તે પણ
સુભાષ્રવ
એ પણ મલિન છે. ઊંચામાં ઊંચો સુભાષ્રવ પણ છે તો આશ્રવ ને. આશ્રવ આશ્રવ કોનું કારણ છે કે બંધનનું કારણ છે? આશ્રમ મોક્ષનું કારણ છે કે બંધનનું કારણ છે? બંધનનું કારણ છે. મોક્ષનું કારણ તો સંવર અને નિર્જરા તે મોક્ષનું કારણ છે. તો જીવ ભૂલ ન કરે એટલે એને જુદા જુદા તત્વાર્થમાં લીધા છે. એકમાં બીજા તત્વનો અભાવ છે એ બતાવવા માટે એ બધાની જાત જુદી પાડી છે. આની જાતિ જુદી છે. એમાં તો જુદી જુદી જાણજે, બેને એક માનીશ નહીં. એમ એકમાં બીજાની ભેળસેળ કરીશ તો એ ચોખ્ખું તત્વાર્થ શ્રદ્ધાંત નહીં રહે. જેનું તત્વાર્થ શ્રદ્ધાંત ચોખ્ખું નથી એને સુમેધ દર્શન પણ નથી. એટલે તો લોકોને બહુ તકલીફ પડી. આવી ખુલાસો કર્યો ગુરુદેવે. સંપ્રદાયમાં તો વિદ્વાનો સાધુઓ ત્યાગીઓ આચાર્યો અનેક જાતના પદવીધારી માણસોને આ વિષયથી અજાણ્યા હતા. આ વિષયથી અજાણ્યા છે તો એને તો સમ્યક દર્શન નહીં, પહેલું ચોથો ગુણસ્થાન નહીં, એને ધર્મ નહીં. તમે તો સંપ્રદાયમાં છો, ખબર હશે. સંપ્રદાયનું બધું જાણો તો ખરા ને? સંપ્રદાય શું ચાલે છે? બધું સંપ્રદાયની અંદર શું ચાલે છે? સંપ્રદાયમાં રહેવા જેવું નથી. વાત તો સાચી છે. ત્યારે સંપ્રદાય બુદ્ધિમાં ઘણી ગડબડ ચાલી ગઈ છે. પછી સ્વતાંબર હોય કે દિગંબર હોય, સંપ્રદાય બુદ્ધિમાં મોટી ગરબા છે. આ તો હજી જાણપણું છે. એ વ્યવહાર સમય દર્શન નો વિષય છે. તત્વાર્થ શ્રદ્ધાંત અને અનુભવ છે તે નિશ્ચય સમય દર્શન છે. પણ વ્યવહાર સમય દર્શન એને છે. કોને છે? કે જેને નિશ્ચય સમય દર્શન છે તેને. બાકી પાછું આમ શાસ્ત્ર થી સમજી લે ને જાણી લઈએ, વિદવત્તા આવી જાય જાણવાની જણાવવાની, તો એને વ્યવહાર સમય દર્શન કહેતા નથી. રૂઢિ અપેક્ષા એમ કહેવાય કે ભૂલ જાણવામાં જાણપણામાં ભૂલ ન હોય તો એમ કહેવાય કે એને વ્યવહાર સમજા ઠીક છે. બીજી રીતે જાણતા માનતા નથી. પણ એમાં ગડબડ ગોટા હોય તો એની વ્યવહાર શ્રદ્ધા રૂઢિએ પણ બરાબર નથી. રૂઢિ અપેક્ષા બાકી ભૂલી વ્યવહાર શ્રદ્ધા તો નિશ્ચય શ્રદ્ધાની સાથે જ હોય છે. એ સાચું છે. એ મૂળ માલ ઈ છે. આત્માનું વેદન થાય ને આનંદ થાય એ મૂળ માલ છે. સાચો માલ એ છે. બાકી તો બધે એ સિવાય તો બધે દુઃખ દુઃખ ને દુઃખ છે. એકાંત દુઃખ છે, ક્યાંય સુખ નથી. પછી દેવલોક નો દેવ હોય, રાજા હોય, શેઠીઓ હોય, બધા દુઃખી. શું કહે છે, આશ્રયો ને બંધ તે અર્થ છે ને મલિનતા તેનો ભાવ છે. કેવળ જ્ઞાન પર્યાય તે અર્થ છે ને ત્રણ લાખ ત્રણ કાળ ત્રણ લોક ને એક સમયમાં જાણે એવો એનો ભાવ છે. બહુ ખુલ્યું છે કાનજી સ્વામી એ બહુ સમજાવ્યું છે, બહુ ખુલ્યું છે. વાંચ્યા છે કે ને આ બધા પુસ્તક તમારા લઈ ગયા છો કે સમજણમાં બહુ વાત ને ખોલી છે. કેવળ જ્ઞાન પર્યાય તે અર્થ છે ને ત્રણ કાળ ત્રણ લોક ને એક સમયમાં જાણે એવો તેનો ભાવ છે. શું કે છે? આ મોક્ષ તત્વ લીધું. કેવળ જ્ઞાન કહો કે મોક્ષ તત્વ, નવ તત્વ માં એ મોક્ષ તત્વ કહો. તો મોક્ષ તત્વ છે એનો ભાવ શું? કે ત્રણ કાળ ત્રણ લોક ને જાણવો એવો એનો ભાવ છે, જ્ઞાન અપેક્ષા એ લીધું. અથવા પરમાનંદ નો ભોગવતો એવો એનો ભાવ છે, અથવા અનંત વીર્યનો ઉત્પન્ન થવું એવો એનો ભાવ છે. એ પ્રમાણે અર્થ અને તેના તત્વ ને જાણે તો યથાર્થ શ્રદ્ધાન ભાગ. આ જાણવાની મુખ્યતાથી એક એક નો ખુલાસો કર્યો. જાણે જાણે અને પ્રતીતિ પૂર્વક જાણે. શું કહ્યું? અનુભવ. એની પ્રતીતિ ભાવ સાથે સાથે લઈએ આમ જ છે અને બીજી રીતે નથી. માત્ર માહિતી જ્ઞાન થી જાણે એમ નહીં, માહિતી મેળવે એમ નહીં, પણ એનો વિશ્વાસ આવે કે આ જ રીતે એનો ભાવ પાસે અને બીજી રીતે નથી, એમ એને જ્ઞાનમાં નિશ્ચય થાય, પ્રતીતિ પૂર્વક નો નિશ્ચય થાય, તો એને આગળ શ્રદ્ધા થાય. માટે તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવ્યું છે. આવું જે તત્વોના ભાવનું ભાષણ છે એને સમ્યક દર્શનનું એક ન્યાય લક્ષણ કહેવામાં આવ્યું છે. એ સૂત્રનો ખુલાસો કર્યો છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ સૂત્રનો ખુલાસો છે. જીવમાં જ્ઞાયક ભાવ લેવો એનો અર્થ છે. અજીવ તત્વમાં જડપણું અચેતનપણું તે તેનો અર્થ છે. હવે શરીરમાં અસાતા થાય ત્યારે એને એમ લાગે કે આ જીવમાં કંઈક દુઃખ થાય છે, જીવમાં પીડા થઈ રહી છે. સાચી વાત છે. શરીરમાં શક્તિ આવે એમ માને કે આ જીવને હવે મને શક્તિ આવી એમ માને તો એને જળમાં જળનું તત્વાર્થનું ભાષણ નથી. એમ છે, એને જુદું પાડવું જોઈએ. જળમાં જળપણું જુદું, ચેતનનું ચેતનપણું જુદું. એવી જ રીતે પાપના પરિણામ છે એને પાપના પરિણામ જાણવા જોઈએ અને પુણ્યના પરિણામને પુણ્યના પરિણામ જાણવા જોઈએ. કષાયની મંદતા તે પુણ્ય છે અને કષાયની તીવ્રતા તે પાપ છે. તો કષાયની તીવ્રતાનો ભાવ તે પાપ, પાપ તત્વ. કષાયની મંદતાનો ભાવ તે પુણ્ય તત્વ. કષાયનો અભાવ ભાવ તે સંવર તત્વ. તીવ્રતા મંદતા એક ભેદ નહીં. કષાયનો અભાવ ભાવ તે સંવર તત્વ. કષાયના અભાવમાં જે શુદ્ધિ થઈ તે શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા તત્વ અને પરિપૂર્ણ શુદ્ધિ થાય તે મોક્ષ તત્વ. એમ એનો ભાવ એને જુદો જુદો નક્કી કરવો જોઈએ, જ્ઞાનમાં જુદો પ્રતીત કરવો જોઈએ, તો એને નવ તત્વની શ્રદ્ધા થઈ ને સમ્યક દર્શન થાય. સોનો તો જળ ભાવે છે, સોનાના રૂપિયાના ભાવ છે એ તો એના અચલિત ભાવ છે, અને સોનાનો જળ ભાવ છે એનો અચલિત ભાવ છે. જળ પણ અચેતન પણ એનો અચલિત સ્વભાવ છે, એ એનો સાચો ભાવ છે. આ માણસો એ કલ્પેલો ભાવ છે. જો સોનું કિંમતી હોત બધાને માટે તો એ સોનાનો ત્યાગ કોઈ ન કરત. સોનું, હીરા, માણેક, જવેરાત એ ખરેખર જો કિંમતી હોત તો એનો કોઈ ત્યાગ કરત નહીં. પણ આખું જગત જેની કિંમત આપે છે એને પણ જે મહાત્માઓ છે એની કિંમત છોડી દે છે. કિંમત છોડતા એને એ ગ્રહણ કરતા નથી એટલે ત્યાગ થઈ ગયો એમ કહેવામાં આવે છે. તો એની કિંમત રહી કે ન રહી એનું જળ પણ એને જાણ્યું, એની કિંમત એને નથી. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની જડવે ચરમે માયના પૂજગળ એક સ્વભાવ. આ જ્ઞાન નું જ્ઞાન છે, આ તત્વાસ્પર્ધા નું નામ છે. નવસો ને ત્રેસઠ થયો, 964. હવે શાસ્ત્ર નો ઉપદેશ કરે છે અને વક્તા હોય છે એને થોડી ચેતવણી આપી છે, સંભાળ કરવાની વાત કરી છે. લાખો માણસો કદાચ ઉપદેશના નિમિત્તે સમજે તો તેનો લાભ ઉપદેશ કરનારને નથી. ત્રણ દિવસમાં સમ્યક દર્શન આપી દે અને શું એ કઈ સમ્યક દર્શનમાં સમજ્યા નથી. પચીસ હજાર આવી ગયા પાલિતાના બાજુ એમાંથી આપ્યું કે નતો એમાંથી આપ્યો આ સવાલ છે. આમ છે, આમ દુનિયા આમ ચાલે. આવું બધું ચાલે છે, અંધો અંધ પડાય. દુનિયા આખી ને મેં રસ્તો ચિંધાડ્યો પણ તને તો ખબર નથી કે રસ્તો ક્યાં આવ્યો. આવું હોય છે. આ તો બુદ્ધિવાન હોય, સૂક્ષ્મ વાળા હોય, બીજાને સમજાવી શકે એવા ઉપદેશકો હોય અને બીજાને એ સમજાવે ત્યારે સમજણ પણ પડે કે પહેલા આવું નહોતા સમજ્યા, હવે તમે કહો છો એવો જ શાસ્ત્રનો અર્થ બરાબર સમજાય છે. એમ લાખો માણસને કદાચ એ સમજાવે ને સમજે લાખો માણસ તો સમજાવનારને લાભ કેટલો, આ પ્રશ્નનો જવાબ છે. કે સમજાવનારને એનો કાંઈ પણ લાભ નથી, એનો લાભ કાંઈ પણ નથી. સમજાવવા માટે લોકો નીકળે છે કે ચાલો આપણે બધાને સમજાવીએ, એનો રસ ઠરી જાય એવો છે આ વાત સાંભળીને. પોતાનું આત્મભાન હોવું જોઈએ. આત્મભાન હોય એમ જાણે છે કે બીજા સમજે એનો લાભ મને નથી એવું એને ભાન રહે છે, એનું નામ આત્મભાન છે.
બરોબર.
પણ ઘણા સમજે તેથી મને ઘણો લાભ થાય એ ભાન ભૂલ્યો છે, એ આત્માનું ભાન ભૂલ્યો છે. ખરેખર સંપ્રદાય ને સાધુમાં એવું ચાલે છે, સાંભળ્યું ને આપણને બહુ ખબર છે, સાંભળી વાત છે. ભાતુ બંધાવો શું કે છે કે નહીં, કોકને વ્રત આપે, કોકને પચકાણ આપે, કોકને જ્ઞાન આપે, સમજણ આપે, કઈક ને કઈક કરે કરે એવો ને એનો લાભ આને. મને ભાતું બંધાવો શું કે છે, તમે વ્રત લ્યો ને મને ભાતું બંધાવો. સાચી વાત છે, એ વાત તદ્દન ખોટી છે. કોઈના પરિણામ નો લાભ કોઈને થતો નથી. જો થાય તો બે જીવ ભિન્ન રહેતા નથી, બે પદાર્થ ભિન્ન રહેતા નથી, બે મળીને એક પદાર્થ થઈ જાય. પણ આવું બધું ગડબડ ગોટા ચાલ્યું છે, લોકોને પરાશ્રિત બુદ્ધિ છે, અનુમોદવાનો ભાવ પણ પોતાનો છે ને, તો એ પોતાના અનુમોદન ભાવથી પોતાને લાભ છે, એના પરિણામથી નથી. તમે એક વ્રત કર્યું અને મેં એને અનુમોદ્યું, તો મારા અનુમોદન થયો એટલો મને ભાવ લાભ છે, પણ તમે વ્રત કરો એનો મને લાભ નથી. આ બે વાત જુદી જુદી છે. પોતે કરવું એનો લાભ પોતાને, પોતે કરાવવાના પરિણામ કરવા એનો લાભ પોતે, બીજો કરે એનો લાભ નહીં, મેં આને કરાવ્યું એનો લાભ નથી, પણ એને કરાવવાના પરિણામ મેં કર્યા એનો લાભ મને છે. અને એ કર્યું એને સારું કર્યું એવું અનુમોદનનો જે મને ભાવ થયો એનો મને લાભ છે. પોતાના પરિણામનો પોતાને લાભ થાય પણ બીજાના પરિણામનો પોતાને લાભ થાય એમ છે. જો એમ થાય તો શું તકલીફ ઊભી થાય કે એક માણસે પછકાણ લીધા પ્રતિજ્ઞા કરી તો એને લાભ થયો, પ્રતિજ્ઞા લેવડાવનારને લાભ થયો, પછી એ માણસે પ્રતિજ્ઞા તોડી તો એનું નુકસાન પ્રતિજ્ઞા કરાવનારને થવું જાય ને, પ્રતિજ્ઞા તોડનારને ન થવું જોઈએ. આ તકલીફ ઊભી થાય એવું કઈ, કોઈના પરિણામ નો લાભ નુકસાન કોઈના પરિણામ ને બીજાને થઈ શકે નહીં, એવી બધી ગડબડ ચાલે છે. તીર્થંકર દ્રોહ છે, જે જીવ તીર્થંકર થવાના છે એને એવા પરિણામ આવે છે કે જગતના બધા જીવોને જૈન શાસન ની પ્રાપ્તિ થાય. તેથી કરીને કઈ જગત ના બધા જીવો જીન શાસન ને પ્રાપ્ત કરતા નથી, કેમ કે એ તો વસ્તુ સ્થિતિ નથી. કોઈ પણ શુભ ભાવ અનુસાર વસ્તુ, ચાહે તે તીર્થંકર દ્રવ્ય નો શુભ ભાવ હોય તો પણ તે અનુસાર વસ્તુ સ્થિતિ હોય તો એમને એનો શું લાભ થયો કે તીર્થંકર પ્રકૃતિનું નિબંધન થયું, બંધન થયું, એ બંધન નો લાભ થયો. લાભ એટલે અહીંયા નુકસાન, તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો. તેથી તે તીર્થંકર નો જીવ, તીર્થંકર પ્રકૃતિ જેનાથી બંધાય એવા ભાવને પણ એ ભલા જાણતા નથી, એને માટે એ ભાવ છે. આ ખુલાસા બધા ગુરુદેવના પ્રવચનોમાં અનેક વાર આવ્યા છે કે તીર્થંકર પ્રકૃતિ જેનાથી બંધાય, જે ભાવના નિમિત્તે બંધાય, તે ભાવ પણ હે છે ને ઉપાદેય રે, શુભ ભાવ છે. એનાથી બંધન થાય છે, એનાથી મોક્ષ થતો નથી. એમ કહે કે હું પણ એવા ભાવ કરું અને હું પણ તીર્થંકર પ્રકૃતિનો બંધ બાંધું. તીર્થંકર પ્રકૃતિનો બંધ ભલે, પણ તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો મોક્ષ દશામાં આવશે, માટે ભલે પ્રકૃતિ બંધાય મારો તો મોક્ષ થશે. કે તારો મોક્ષે નહીં થાય ને તને તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ નહીં પડે, એ બંધ પણ તને નહીં પડે. એ તો એ બુદ્ધિ એ ઉત્પન્ન થાય છે.
બરોબર,
ઉપાદેય બુદ્ધિ એ કદી એવો સ્વભાવ થતો
નથી.
પણ એ બધું અંધારામાં પડ્યું હતું, આખો સમજણ નો વિષય આખો
અંધારામાં
દટાઈ ગયો હતો. એ ખોદીને બહાર કાઢ્યો, જૈન શાસ્ત્રો માંથી ખોદીને બહાર કાઢ્યો. લાખો માણસો કદાચ ઉપદેશના નિમિત્તે સમજે તો તેનો લાભ ઉપદેશ કરનારને નથી, ઉપદેશ કરનારને ઉપદેશ આપવાના પરિણામથી બંધન થાય છે, પણ બીજો કાંઈ ધર્મનો લાભ થાય છે, બુદ્ધિનો લાભ થાય છે એમ છે. એમ જાણે તો એને ઉપદેશ કરવાનો જે રસ ચડ્યો હોય એનો પારો એઠો ઉતરી જાય. અને નહીં તો એવો રસ્તો રહે કે જાણે દુનિયાને હું સમજાવી દઉં, આખા જગતને હું સમજાવી દઉં, સમજાવવામાં મારો જેવો કોઈ કુશળ છે નહીં, એવો રસ ચડી જાય. બહુ રસ આવે, હા રસ અભિમાન તો થાય, પણ એ રસમાં ને રસમાં એટલો બધો આગળ વધે કે પોતાના પોતાનું હિત કરવાનું ભૂલી જાય. જેને ક્ષોક્ષમ ઇન્દ્રિય જ્ઞાન નો રસ ચડે એને અતિન્દ્રિય જ્ઞાન નો અતિન્દ્રિય રસ ચડે નહીં, આ તકલીફ ઊભી થાય, આ તકલીફ ઊભી થાય. એટલે ઇન્દ્રિય જ્ઞાન બીજા સાધારણ ગુણો કરતા ગમે તેવી વિશિષ્ટતા વાળું હોય તો એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન, બાહ્ય જ્ઞાન છે, અને અંતર અનુભૂતિના જ્ઞાનની એમાં ગંધે નથી. એટલે અનુભૂતિના જ્ઞાન પાસે એની કોઈ કિંમત નથી, એમ એને જાણવું જોઈએ. આ મીંડું મૂકવું જોઈએ, મૂળ વાત આ છે. અને નહીતર એનું અહમ પણ આવ્યા વિના રે નહીં. પ્રભાવના અનાથ કોને સનાથ બનાવે, અનાથ કોઈને સનાથ બનાવી શકતો નથી. પોતે અંદરમાં પોતાને નિશ્ચય પ્રભાવના ન કરે, ધર્મનો ભાવના, પ્રભાવના એટલે વિશેષે કરીને ભાવના, સ્વરૂપમાં પોતાની પ્રભાવના ન કરે તો બહારમાં એ ધર્મની પ્રભાવના કરે કે ન કરે કે કાંઈ વાતમાં માલ ગરબડ છે, મોટી ગરબડ છે. પ્રભાવનાના નામે એ બધી
ગરબડ
ગરબડ ચાલે છે, કાંઈ ધર્મનો લોપ થતો નથી. ધર્મ તો પોતે અંદર પ્રગટ કરે તો ધર્મ પ્રાપ્ત થાય, ને નહીં તો ધર્મનો લોપ જ છે. એને તો નવો લોપ ક્યાં કરવાનો બાકી હતો તે કર્યો, એને ધર્મનો જ લોપ છે, પછી ક્યાં સવાલ છે. લોપ કરીને તો બેસી ગયો છે, બેસી ગયો છે. એમની ધર્મ ન આવે એનો દરવાજો બંધ કરીને તાળો મારીને ખૂંચી એને દરિયામાં નાખી દીધી છે કે હવે તાળો ખુલશે નહીં. જવાબદારી વાળું પદ છે, ઘણી જવાબદારી વાળું પદ છે. બહુ ભવ ભય થી ડરી ડરીને ડરતા ડરતા એ ત્યાં બેસવા જેવું છે. એમને બીજાનો એમાં કામ
નથી,
એવું વિશે છે. વાણીનું પરિણમન આત્માને આધીન નથી, આ ભાષાથી સમજાવે ને, સમજાવે તો શેનાથી સમજાવે. તો જે ભાષાના નિમિત્તે બીજાને સમજણ થાય એવી જે ભાષા કહેવાય પોતાની, કહેવાય પોતાની છે નહીં, પોતાની એ મારે આધીન નથી, એમ એને જાણવું. પછી હું વધારે સારું સમજાવી શકું છું એ વાત ક્યાંથી રહેશે. મારા જેવું કોઈ સમજાવનાર નહીં, મારી શૈલી અનોખી છે ને. અને હું એક વાક્ય બોલું એનો શબ્દ ફરે નહીં, ક્યાંય કોઈ ફેરવી શકે નહીં. મારો શબ્દ ફરે નહીં, મારી વાત ફરે નહીં. તારી વાત નથી, તારે આધીન નથી, આ વાત તારે આધીન નથી. મૂળમાં કઈક ભૂલ થાય છે ભાઈ, એ બધું કઈ કરવા જેવું, એ તો ઊંધે રસ્તે જવાની વાત છે. એમાં તો રસ્તો આખો ઊંધો થઈ જાય. સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની એમ જાણે છે કે વાણીનું પરિણમન આત્માને આધીન નથી. એક સમય દ્રષ્ટિ એવા હોય કે એવો કોઈ પુણ્ય યોગ હોય વાણીનો, અનેક જીવોને સમજાવવામાં નિમિત્ત પડે. એક સમય દ્રષ્ટિ એવા હોય કે કાંઈ બોલી શકે નહીં, કહી શકે નહીં, સમજાવી શકે નહીં, તો જે બહુ સમજાવે તે આગળ વધી ગયા અને ન સમજાવે તે પાછળ રહી ગયા, એવું કઈ છે? એવું કઈ છે? ન કહે ને ન સમજાવે તો પણ અંદરમાં જે આરાધના વિશેષ કરે છે તે આગળ છે. એને આરાધના ને બીજાને સમજાવવા સાથે કઈ સંબંધ નથી, એ માપકુટ છે. એટલે સમ્યક દ્રષ્ટિ તો એમ જાણે છે કે વાણીનું પરિણમન મારું નથી ને મારે આધીન નથી, મારું નથી તેથી મારે આધીન નથી. પછી જે સમજાવી શકે છે એ પણ એમ જાણે છે, જે નથી સમજાવી શકતા એ પણ એમ જ જાણે છે. જો સાચું જાણે છે તો એમ જ જાણે છે. તે પરબ્રહ્મનું પરિણમન છે અને પરબ્રહ્મનું પરિણમન આ આત્માથી, પોતાના આત્માથી ભિન્ન છે, તદ્દન જુદું છે, સ્વતંત્ર છે. એનો કરતા હરતા આ આત્મા નથી. પણ આ તમે સતત બોલે જાઓ, એક કલાક સુધી બરાબર બોલો અને એમ કહો કે હું બોલી શકતો નથી, આ કઈ જાતની વાત? કોઈ જળ બોલે છે, પરમાણુ અવાજ કરે છે, આત્મા અવાજ કરતો નથી. ગળું છે, હોઠ છે, જીભ છે, હલે છે, ભાષા વર્ગના પરમાણુ ભાષા રૂપે પરમે, એમાં ક્યાંય આત્મા નથી. ગળામાં આત્મા નથી, જીભમાં આત્મા નથી, જીભના પરમાણુમાં, એ ક્ષેત્રની વાત નથી, પણ એ પરમાણુમાં આત્મા નથી, ગળાના પરમાણુમાં આત્મા નથી, હોઠના પરમાણુમાં આત્મા નથી, ને ભાષા વર્ગના પરમાણુમાં ક્યાંય આત્મા નથી. બોલ્યા નથી, હલ્યા છે જરૂર, પણ એમાં ભાષા વર્ગના એને એમાં એ નિમિત્ત પીડ્યા, એ નિમિત્ત પીડ્યા છે, એનું હલનચલન છે. એ જે વાતાવરણમાં જે ભાષા વર્ગના પરમાણુ છે, કારણ વર્ગના ભાષા વર્ગના એવા ભિન્ન ભિન્ન પ્રકારના પરમાણુ છે, એ પરમાણુ ભાષા રૂપે પરમે છે. કોઈ કોઈ માણસને બોલવાનો ભાવ થાય તો ગુજરાતી ભાષામાં એ પરમાણુ પરમે, કોઈ હિન્દી ભાષામાં, કોઈ અંગ્રેજી ભાષામાં, કોઈ સંસ્કૃત ભાષામાં, કોઈ બોલવાની ઈચ્છા કરે ને ન પણ ભાષા થાય, પણ એમાં ક્યાંય આત્મા નથી. જેમાં તું નથી એમાં તારે એનું માન લેવું, એ વાત સારી નથી. એ વાત તારા માટે સારી નથી. કોઈની ચીજ ઉપર તું આધિપત્ય રાખવા જઈશ તો તમે તારે એનો દંડ ભોગવવો પડશે. શરીર ઉપર આધિપત્ય રાખવા જઈશ, વાણી ઉપર આધિપત્ય રાખવા જઈશ, કુટુંબ પરિવાર ઉપર આધિપત્ય રાખવા જઈશ, નોકર ચાકર ઉપર આધિપત્ય રાખવા જઈશ, સમાજના બીજા ભાઈઓ જે કાંઈ હોય એના ઉપર આધિપત્ય રાખવા જઈશ તો તારે માર ખાવો, દંડ દંડ કહો કે માર થયું. હે પરિવારના સભ્યો ઉપર પણ આધિપત્ય રાખ્યું રે એવું નથી. અત્યારે અત્યારે આ પ્રકાર છે, પેલા જે પ્રકાર જુદો હતો પરિવારનો, અત્યારે પરિસ્થિતિ વાતાવરણ જુદું છે, પણ એ કેદીઓ કરવા જેવું નહોતું ને અત્યારે કરવા જેવું નથી, એમ એ પરિણામ કરવા જેવા નથી. રે કે ન રે, સામો જીવ તને અનુકૂળ રહે કે ન રહે, હે
બરોબર.
મોટા ભાઈ હોય ને નાનો ભાઈ પૂછી પૂછીને કરે, 80 વર્ષે પણ પૂછી પૂછીને કરે, કઈક વાત આવે તો મોટા ભાઈને પૂછી લઈએ, ભાઈ કે તો કરવું છે ને નહીં તો નથી કરવું. એ મોટો ભાઈ તો અડધો અડધો થઈ જાય, એની એવી મીઠાશ આવે કે જો આજે પણ 80 વર્ષે પણ મને પૂછાવું કે મારા ભાઈ પાણી પીતો પણ એ કરે તોય ભલે, તને તારું માને તોય ભલે ને ન માને તોય ભલે, તારે આધિપત્ય રાખવા જેવું નહીં છે. એ પદાર્થ છે, તારાથી ભિન્ન છે, જગતનો સ્વતંત્ર પદાર્થ છે, એના દ્રવગુણ પર્યાયને ધર્મ અનુસાર પરિણમ છે, એમાં તારો હક, હિસ્સો, દર, દાવો કે અધિકાર કાંઈ રાખવા જેવો સુખી થવું હોય તો નહીં તો દુઃખ ને રસ્તે તો પડ્યો છે. પરદ્રવ્યનું પરિણમન ભિન્ન છે, ભાષા પણ એ બોલવા માગે એટલું બોલાય એવો કોઈ નિયમ છે નહીં, એના ભાવ પ્રમાણે ભાષા થાય એવો કોઈ નિયમ નથી. આ રીતે જીવ જીવનું પ્રદાન કરીને પોતાના હિત માટે પરથી ઉદાસીન થાવ એમ શાસ્ત્રમાં કહ્યું છે. પણ પરને નિમિત્ત હું થાવ એમ શાસ્ત્રમાં કહેલું નથી. આમ એને જુદો પાડીને ઉપાધિ રહિત કરવાની શાસ્ત્રમાં વિધાન છે, ઉપાધિ છોડવાની વાત છે, કરવાની વાત
નથી.